కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం
చంద్రవచనామృతి ఆ 394 ముంబై శ్రావణవర్ దశం 1948 మన మహిళానూరే వాలా ఊపరే బీజా కామ కరంత్ తేమ శ్రుత ధర్మేరే మన దృఢ కర ధరే జ్ఞాన క్షేపకవంత్ ధన ధన శాసన శ్రీ జినవరతను ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા પણ જેમ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભર્તારને વિશે લીન છે તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં જ્ઞાન સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનના વિશે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાન પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પણ પ્રધાન ગણ્યો છે કે બીજા બધા ઘર સંબંધી અને બીજા પણ કામ કરતા છતાં તે પ્રતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે ઈચ્છાપણે વર્તે છે. એટલા માટે અહીંયા પરમ કૃપાળુ દેવે પૂજ્ય સભાગભાઈ ઉપર જે પત્ર લખેલો એમાં આગળ 2-3 પદ વિશેની વાત મૂકેલી. 394ની અંદર આ જે પંક્તિ છે એ યોગ દ્રષ્ટિની સજ્જાય, એમાં 6ઠી કાંતા દ્રષ્ટિ છે એની આ એક ગાથા મૂકી છે. અને હરિભદ્રસુરી આચાર્ય મહારાજે ષડદર્શન સમુચ્ચયની રચના કરી 285 શ્લોકના ગ્રંથની, અને યશો વિજયજી મહારાજ સાહેબે એ 8ઠી દ્રષ્ટિને ગુજરાતી ભાષામાં સુગમ એવા ઢાળમાં ઢાળી દીધી. પરમ કૃપાળુ દેવે આ યોગ દ્રષ્ટિની સજ્જાય એ મુમુક્ષુ સાધક માટે આત્મદશાના થર્મોમીટર સમાન જાણીને કંઠસ્થ કરી અને એના સ્વાધ્યાય માટેની સૂચના કરી. અહીંયા એમણે લખ્યું છે સૌભાગભાઈ ઉપર, સમજાવે છે કે જે જીવ સંકેતધારી છે, જેને સમ્યક દર્શન થયું છે, એના ચિત્તની સ્થિતિ કેવી હોય. સંકેતી જીવના સમ્યક દ્રષ્ટિ પ્રાપ્તના જીવની, જેને આત્માને તત્વતઃ જાણ્યો અને એને પોતાના નિજ સ્વરૂપની પ્રતીતિ થઈ, એવા આત્મપ્રતીત થયેલા પુરુષની આત્મપ્રતીતિ પછી એની ચિત્તની સ્થિતિ શું છે એ સમજાવવા માટે આ તો પરમાર્થનો વિષય છે. અને પરમાર્થનો વિષય સમજાવવા માટે જ્ઞાની વિચાર કરે છે કે આને સમજાવવા માટે બીજું કોઈ એવું ઉદાહરણ પ્રાપ્ય નથી, પણ સંસારી જનો સંસારના ઉદાહરણથી કદાચ સમજે. એટલે સંસારનું ઉદાહરણ એ સંસારની અંદર જે પ્રેમ છે, જે સ્નેહ છે, અને એ સ્નેહની અંદર ઉત્કૃતમાં ઉત્કૃષ્ટ જે દ્રષ્ટાંત આપી શકાય એવો એક સ્નેહ છે, એ સંસારનો દાંપત્ય પ્રેમનો છે. એટલે અહીંયા કહે છે કે આ ચિત્ત કેવું હોય, લક્ષ્ય આપણું આ દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંતને સમજવાનું છે. ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા પણ જેમ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભર્તારને વિશે લીન છે, તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં જ્ઞાન સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. ઉદાહરણમાં કહે છે કે પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત મન એ ક્યાં હોય, કામ ઘરના બધા જ કરતા હોય, બધી જ પ્રકારના ઘરના સમસ્ત કાર્ય કરે, ઘરની અંદરના ઘરની બહારના પરિવારને લગતા ગૃહસ્થીને લગતા સંસાર સંબંધી બધા જ કાર્યો કરવા છતાં પણ ચિત્તની સ્થિતિ છે એ જેને પોતા પ્રત્યે પોતાને જેના પ્રત્યે અધિક સ્નેહ છે એવા પોતાના ભર્તારને વિશે લીન છે. ચિત્તની લીનતા કામમાં નથી, ઘરમાં નથી, પદાર્થમાં નથી, પ્રસંગમાં નથી, સંસારી પ્રકારમાં નથી, પરંતુ પોતાના પતિની અંદર એના પ્રત્યેનો જે પોતાનો સ્નેહ છે એ સ્નેહની અંદર એનું ચિત્ત લીન થયેલું છે. આવી ચિત્તની સ્થિતિ છે એટલે એનો સમસ્ત પ્રેમ છે, એનો જે સમસ્ત ભાવ છે એ ઢોળાયેલો છે, ઢળેલો છે. એ કેના તરફ છે? તો એ કહે છે કે એનો એ ભાવ તો ત્યારે એને એના ભર્તાર એટલે એના પતિ એના અંદર એને વિશે એનું લીન છે ચિત્ત. તો આવું ચિત્ત એનું લીન છે. એવી જ રીતે ઉદાહરણ આપીને કહે છે એ જ પ્રકારે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જે એ સમ્યક દ્રષ્ટિ જીવ પણ સંસારમાં હોય, એને પણ અનેક જુદા જુદા કાર્ય કરવા પડે અને જુદા જુદા કાર્ય પ્રસંગે પ્રવર્તવું પણ પડે, છતાં પણ એના મનની સ્થિતિ, એના ચિત્તની સ્થિતિ એ ક્યાં છે? તો કે છે જ્ઞાન સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. એનું ચિત્તની સ્થિતિ તો એને જે ઉપદેશ ધર્મ મળ્યો છે, એને આત્મધર્મ સંબંધી જે બોધ પ્રાપ્ત થયો છે, એ બોધના વચનોની અંદર, એ શબ્દોની અંદર, એ ભાવની અંદર, એ આશયની અંદર એનું ચિત્ત લીન થયેલું છે. એવું એનું ચિત્ત લીન છે. ઉદાહરણમાં કહ્યું છે કે જેવું પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત સમસ્ત કાર્ય કરતા છતાં પોતાના ભર્તારને વિશે લીન છે, એમ જ એ જ પ્રકારે એથી સવિશેષપણે સમ્યક દ્રષ્ટિ જીવ એને જે જ્ઞાન સંબંધી બોધ થયો છે એમાં એ પોતાના મનને દ્રઢતાથી ધરી રાખે છે. એટલે સંસારના કાર્ય પ્રસંગે પ્રવર્તવું થવા છતાં પણ એની જે મનની સ્થિતિ છે, એની જે ચિત્ત સ્થિતિ છે, એ તો એની આ બોધ સાથે જોડાયેલી છે. અને બોધ એને આત્માનો છે, બોધ એને તત્વનો છે, બોધ એને સ્વરૂપનો છે. તો એને સુરતા, એની સુરતા સાંભળ્યાને સાથ, આવી સ્થિતિ નરસિંહને સંસારમાં રહીને બધા જ કાર્યો કરવા છતાં પણ એની સુરતા છે એ સાંભળ્યા સાથે હતી. આવી સ્થિતિ મીરાને રાજમહેલમાં રહીને અનેક પ્રકારની અનેકવિધ પ્રસંગોમાં પ્રવર્તન કરવા છતાં પણ એનું ચિત્ત સાંભળ્યામાં હતું. પ્રભુના રંગે રંગાયેલા ભક્તો જ્યારે એમને પ્રભુ પ્રત્યેનો આટલો પ્રેમ છે, કોઈને આત્મા પ્રત્યેનો પ્રેમ છે, એ આત્મતત્વ એની સાથેની લીનતા એવી છે કે પછી સંસારમાં હોવા છતાં, સંસારના કાર્યમાં એનું પ્રવર્તન છતાં એની ચિત્તની સ્થિતિ એ છે કે એ પ્રભુ સાથે છે, એ પોતાના સ્વરૂપ સાથે છે, એ પોતાના સ્વભાવ સાથે છે, એ પોતાના આત્મા સાથે છે. જ્ઞાન સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ બોધ, બોધની અંદરનું રટણ સતત રહેવું જોઈએ. જો બોધનું રટણ છૂટી જાય તો જીવની ચિત્ત એ સંસારમાં ચાલ્યું જાય, અને સંસારમાં ચાલ્યું જાય તો સંસારના નિમિત્ત એવું છે, સંસારના પ્રસંગોનું સ્વરૂપ એવું છે, સંસારના પ્રકારનું સ્વરૂપ એવું છે કે ચિત્તમાં રાગ દ્વેષના પરિણામો સૂક્ષ્મપણે પણ આવ્યા વિના રહે નહીં. પર સંબંધી જોડાયેલું ચિત્ત, પરની છાયણી જ્યાં પડતી હોય ત્યાં કષાય ભાવ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એ સૂક્ષ્મપણે રતિભાવમાં આવે, એ રતિ અરતિમાંથી એ ગમા અણગમામાં આવે, પ્રીતિ અપ્રીતિમાં આવે, સ્થૂળપણે એ રાગ દ્વેષના પરિણામમાં એ ચિત્ત રહે. કષાયના પરિણામમાં રહેલું ચિત્ત એને વિભાવ પરિણામ કહ્યું છે. વિભાવ પરિણામમાં રહેલો આ જીવ કર્મ જ બાંધે છે, જ્યાં સુધી એ વિભાવ પરિણામમાં છે ત્યાં સુધી. આત્મસિદ્ધિમાં કહ્યું ને, વિભાવ વર્તે જ્યાં, કર્મ બાંધે એ વિભાવ જ્યાં સુધી છે, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે ત્યાં, જ્યાં સુધી જીવ વિભાવમાં છે ત્યાં સુધી જ એ કર્મનો કરતા અને ભોગતા છે. જો જીવ વિભાવમાં નથી, આ વિભાવ એટલે એની ચિત્તની સ્થિતિ, વિભાવ એટલે પરમાં છે, સંસાર છે એ પરનું સ્વરૂપ છે એમાં છે, જો ચિત્તની સ્થિતિ એમાં નથી તો એનો થયો અકર્તા ત્યાંય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય, એ પોતે અકર્તા બની જશે. સંસારના પરિભ્રમણને રોકવા માટે ચિત્તની સ્થિતિ એ બહુ મહત્વની છે. એ ચિત્તની સ્થિતિ અંતર્મુખ થવી જોઈએ. એ અંતર્મુખ ત્યારે જ થાય કે અંતર્મુખ થઈ શકે એવું પ્રબળ સાધન કયું તો આત્મા સંબંધી બોધ. એને જે ઉપદેશ મળ્યો છે, સદગુરુના વચન છે, સત્પુરુષના વચન છે, જ્ઞાનીના વચન છે, એ વચનની અંદર એટલું બધું એને આકર્ષણ છે, એના પ્રત્યે એટલો સ્નેહ છે, એના પ્રત્યે એટલો પ્રેમ છે, એના પ્રત્યે એટલો આદર છે, એના પ્રત્યે એટલી ભક્તિ છે, એ ભક્તિભાવને કારણે એ પ્રભુના સ્વરૂપમાં એ શબ્દમાંથી જુદી જુદી ભાવધારા વહેતી હોય અને ભાવધારાની અંદર જ એનું રટણ ચાલતું હોય, લીનતા છે. મોહનીય કર્મનો નાશ કરવા માટેનું ઉત્કૃષ્ટ અને અચૂક સાધન કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આપ્યું.
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધવિત રાગતા, અચૂક ઉપાય આમ.
અનંત કર્મ છે, એના મુખ્ય 8 છે, એમાં પણ સૌથી મુખ્ય જીવને પરિભ્રમણ કરાવનારું, જીવને બંધનું કારણ હોય તો એ મોહનીય છે. પેલું એના આત્મા ઉપર આવરણ આવે છે, આ એને પર સાથે બંધ કરાવે છે. મોહનીય કર્મ સ્વરૂપનું જ ભાન ભૂલાવે છે, એના ગુણ ઉપરનું આવરણ નહીં, એના અસ્તિત્વ ઉપરનું જ આવરણ છે, એના અસ્તિત્વનું જ ભાન ન થવા દે. આ કર્મ જ્યાં સુધી છે એનો એક પણ કણિયો છે, 12મા ગુણસ્થાનક સુધી મોહનીય કર્મનો એક પણ કણિયો છે, ત્યાં સુધી જીવને પોતાનું પૂર્ણ વિતરાગપણું પ્રાપ્ત થતું નથી, સર્વજ્ઞતા પ્રાપ્ત થતી નથી, કેવળ અર્યંતપણું એટલે જીનપણું પ્રાપ્ત થતું નથી. ક્ષીણ મોહ ગુણસ્થાનક એ 12મું છે. આ મોહનીય દશા જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ પોતાના સ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો નથી. તો કે છે કે આવું મોહનીય સ્વરૂપ, આવું મોહનીય કર્મ ટળે કેમ? આટલું જબરજસ્ત જેના કારણે અનાદિકાળથી અનંત સંસાર અને અનંત જન્મ મરણ આ જીવ કરતો જ આવે છે, એના જન્મ મરણની જાળ તૂટતી નથી, એનું ભવચક્ર તૂટતું નથી. એ ગમે એટલી વાત કરે, ગમે એટલા ઉપવાસ કરે, ગમે એટલા વ્રત નિયમ કરે, પણ આ ઘટમાળ ચાલુ છે, જન્મવું મરવું, જન્મવું મરવું, જન્મ જરા મૃત્યુ, આની ઘટમાળમાંથી નીકળતો નથી. અને દુઃખ તો એમાં જ રહેલું છે, જન્મ થયો કે દુઃખની શરૂઆત જ છે. અને દુઃખ ભોગવવા માટે જ જન્મ હોય છે, દુઃખ ન હોય તો કઈ જન્મ લેવાની કારણ પણ રહેતું નથી. તો આ એને જે મોહનીય કર્મ છે એને નાશ કરનાર જો કોઈ તત્વ હોય તો એના બે ભાગ કૃપાળુદેવે કરીને આપ્યા આત્મસિદ્ધિમાં, બોધ અને વિતરાગતા. આ વિતરાગતા શેમાંથી સર્જન થાય? વિતરાગતાનું સર્જન શેમાંથી થાય? તો બોધની દ્રઢતામાંથી. જેનું ચિત્ત જ્ઞાનીના ઉપદેશ ધર્મના બોધની અંદર લીન થયું છે, એને સંસારના કાર્ય પ્રસંગમાં મન તો છે જ નહીં, તો વિતરાગતા સિવાય શું વૈરાગ ક્યાંથી આવે? સંસારના સંગ પ્રસંગમાં રાગદ્વેષના ભાવ થાય, પ્રીતિ અપ્રીતિના ભાવ થાય, ગમા અણગમાના ભાવ થાય, હર્ષ વિષાદના પરિણામ થાય, શોકના પરિણામ થાય. આ પરિણામ થાય ક્યારે? એની અંદર ચિત્તની વૃત્તિ હોય તો કે એમને. હવે ચિત્ત ક્યાં છે? ઉપદેશ ધર્મમાં, બોધમાં લીન છે, બોધની દ્રઢતા છે. એમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે, એને તો પોતાનું મન જ્ઞાની પુરુષના બોધની અંદર જ સમાવિષ્ટ કરી દીધું છે. હવે મન ક્યાં બચ્યું છે કે સંસારના કાર્યમાં લગાવીએ? આ તો સ્થિતિ થઈ પેલી ગોપીઓ જેવી. ઉદ્ધવજીને કહે છે કે મન તો તમને શહેરવાસીઓને હોય, અમારી પાસે મન ક્યાં હતું? અમે તો મન પ્રભુને અર્પણ કરી દીધું છે, એટલે અમારી પાસે તો કોઈ વિકલ્પ જ નથી. ઉદ્ધવજી તમને બધાને એ રાજ સાથે જોડાયેલા એને આવું બધું આવે કે તમને આમ મન નહીં થતું હોય, તમને એમ નહીં થતું હોય કે આ ક્યાં વયા ગયા મથુરામાં, એને આમ કર્યું તો કે આવા વિકલ્પ મન હોય એને થાય ને? કૃષ્ણ પરમાત્માની ભક્તિ ગોપીઓની કેવી છે? એ ગોપીઓને ગોપાંગના, અને કૃપાળુ દેવતો કે મહાત્મા ગોપાંગના, મહાત્માઓ જેવી જેની ચિત્તની સ્થિતિ છે. પ્રભુની અંદર અર્પિત થયા પછી પોતાનું મન જેવું જે દ્રવ્ય છે એ ભાવ સ્વરૂપે પરિણમતું નથી. ભાવ તો ત્યાં બોધમાં છે, પ્રભુમાં છે, સ્વરૂપમાં છે, એની ઝાંખીમાં છે, પરમાત્માની ઝાંખીમાં છે. મન ક્યાંથી લાવવો? અમારી પાસે મન જ નથી. જેને મન નથી એને સંકલ્પ વિકલ્પ નથી, એને ઉદાપા નથી, એને ઉદામા નથી, એને અજંપો નથી, એને અશાંતિ નથી. કેમ કે આવા વેપાર કરનાર કોઈ ઇન્દ્રિય તો જોઈ ને, સાધન તો જોઈ ને, આ કે આત્માનું કામ નથી. ખ્યાલ આવે છે? જે બહારનો વેપાર કરવો છે એ બહારનો વેપાર કરવા માટે સાધન જોઈએ. જીવ સાધન રહિત બને છે, ઇન્દ્રિય રહિત બને છે ત્યારે તો પોતે પોતાના સ્વરૂપમાં જ છે. જ્ઞાનીઓ કે છે પેલા વેલા એ પોતાના મનને અમન અવસ્થામાં કરે છે, પણ અમન અવસ્થા એમને થતી નથી. એટલે યોગના આચાર્યોએ કહ્યું છે કે મનને કોઈ એક વિષયની અંદર લીન કરવું પડે. મન ઉડતું છે, યાતાયાત કરે છે, આવે ને જાય, આવે ને જાય, અંદર ની બહાર જાય, અંદર ની બહાર જાય. વિષય બદલે છે, પદાર્થ બદલે છે, મન એની ગતિ બદલે છે. આ મનને પેલા વેલા જ્ઞાનીઓ સ્થિર કરે છે, અને એવું સ્થિર કરે છે, અકંપ જેવું કરે છે. દીવાર દીવો અકંપપણે જ્યારે હોય, જ્યારે વાયુને રોકવામાં આવે ત્યારે દીપની જ્યોતિ છે, દીપનો પ્રકાશ છે, એ અકંપપણે છે, સ્થિર છે. એમ જ્ઞાનીઓ પોતાના મનને અકંપ કરે છે, વિચારોના વાયુને રોકે છે, વિકલ્પના વાયુને રોકે છે. દીવાની જ્યોતને સ્થિર કરવી હશે તો વાયુને રોકવો પડશે, અને વાયુને રોકવા માટે વ્યવહારનો ઉપયોગ છે કે ઉપર આપણે કાચનું ફોટો મૂકી દઈએ, ફોટો મૂકી દઈએ એટલે બહુ પવન એને ઝંઝાવાત નડે નહીં. ઝુમ્મરની અંદર દીવા મૂકવામાં આવતા રે, પરંતુ આ મનરૂપી દીવડો છે, એને પ્રભુ પ્રેમની અંદર આપણે એમાં જ્યોત સળગાવી છે. હવે હવે આને તો એ બુજાય નહીં, એ નમે નહીં, એ હલે નહીં, એ અસ્થિર ન થાય. જ્ઞાનીઓએ કહ્યું કે વાહ, વાયુવિહીન અવસ્થાની અંદર દીપકની જે સ્થિતિ છે એવી સ્થિતિ કરવી હશે તો આનો વાયુ કયો છે? આ મનને ચલિત કરે એવો વાયુ કયો છે? વિચાર વાયુ અને વિકલ્પનો વાયુ. વિચારો અને વિકલ્પને શાંત કરો, મન સ્થિર થઈ જશે. સાહેબ, શેમાં શાંત કરવું? તો મનનો ગુણ છે કે જેમાં સૌથી અધિક પ્રેમ હોય એમાં શાંત થઈ જાય. પરમ તૃપ્તિ જેમાં મળે એમાં શાંત થઈ જાય. હાસ બસ આ એક મળે, તમારે બીજું કઈ જોઈતું નથી. અને એવું મળી જાય ત્યારે થોડો સમય સુધી તો આપણે ટેસ્ટમાં આવી છે, કોઈ બીજા વિકલ્પ હોતા નથી. પણ આપણી સ્થિતિ લાંબો સમય ટકતી નથી. આ કે છે, વ્યવહારની અંદર પતિવ્રતા સ્ત્રીને પોતાનો ભરતાર મળે એમ સંકેત ધારીને પોતાના પ્રભુનો બોધ મળે, આત્મસ્વરૂપનો. આ બોધના રટણનું જે સુખ છે, સ્મરણનું જે સુખ છે, પ્રભુ સાથેની એકતાનું, લીનતાનું જે સુખ છે, એને સંસારના બીજા કોઈ કાર્યમાં ચિત્ત ચોંટતું જ નથી. બીજ એને કોઈ પણ સંસારના કોઈ પણ પ્રસંગોની અંદર એ પ્રવર્તન હોવા છતાં એનું ચિત્ત ચોંટતું નથી. જેનું ચિત્ત ચોંટતું નથી એને વિભાવ અને વિકારના પરિણામ થતા નથી. ચિત્ત જ નથી તો શું વિભાવ અને વિકાર થાય? ખાવામાં ખૂબ લોલુપ્તતા હોય તો એમ થાય કે આ મરચું ઓછું છે ને, મીઠું ઓછું છે ને, ખટાશ ઓછી છે ને, ગળાશ આમ છે ને, આને જરાક આમ કાચ્યું છે ને, આને જરાક આમ કર્યું ને, 50 પ્રકારના વિકલ્પ આવે બેઠો બેઠો. નવરો હોય એમાં જ લીન હોય. પણ કોઈ એવા કામની અંદર એવો ફોન આવ્યો હોય જમતા જમતા, અને ચિત્ત વધારે પ્રેમ હોય જ્યાં, પૈસાનો હોય, સુદાનો હોય, કોઈને મળવાનું હોય, એમાં લીન થઈ જાય. અને પછી કે પણ તમે જાઉં છું, હું જાઉં નથી, તમે પેલા ભાણું તો પૂરું કરો, અને પછી ખાઈ લે, જે બે રોટલી ખાવી હોય, થોડા શાક દાળ ભાત ખાઈ લે, ત્યારે એને કયા હવાજમાં એનો વિકલ્પ જાય? કઈ ન થાય, જે હોય ખાઈ લે. આવી રીતે ટિફિન ખાઈ લે છે ઓફિસમાં, અને પછી એને કોઈ આવી પ્રકારની સ્વાદી લોલુપતા, કામનો બોજો ઘણો છે, એની સાથે લીન થયેલો છે, જોડાયેલો છે, ઇઝ ડિવોટેડ. તો આ બધા જ જે મનના પરિણામ છે વેપારના, મન એક જગ્યાએ છે તો પછી બીજો વેપાર ગૌણ થઈ જાય છે. એમ જ્ઞાની કે છે કે ઓહો, સંકિતીને એને વેપારનું એક સરસ મળી ગયું સાધન, સત્પુરુષોનો બોધ. અને આ બોધ એવો મળી ગયો, ઉપદેશ ધર્મ એવો મળી ગયો કે ઉપદેશ ધર્મમાં એને પોતાના મનને દ્રઢ કર્યું, અને જ્ઞાનાક્ષેપકવંત, જ્ઞાન એનામાં પ્રક્ષેપક થયું છે. આજ સુધી અજ્ઞાનમાં રહેલો જીવ એને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રક્ષેપ થયું છે, ત્યાં હવે ઉડી જવાનો કોઈ પ્રશ્ન નથી. અને જ્ઞાન પ્રક્ષેપ થયું છે જે, એટલે એને પોતે પોતાના સ્વરૂપની પ્રતીતિમાં એ જીવ વર્તે છે. હવે એને માટે કોઈ કલ્પનાનો વિષય નથી, તર્કનો વિષય નથી, વિવાદનો વિષય નથી, સંશયનો વિષય નથી, શંકાનો વિષય નથી, સંદેહનો વિષય નથી કે હું આત્મા છું કે નહીં, અનુભૂતિનો વિષય છે, પોતાનો અનુભવ છે. અને અનુભવ જે પ્રગટે છે ત્યાં વિકલ્પની આખી માયાજાળ અદૃશ્ય થઈ જાય છે. સત્પુરુષના વચનથી એનો શ્રુત ધર્મ, એ શ્રુત ધર્મથી એને જુદી જુદી પોતાના સ્વરૂપના અનંત નિદાન છે, એ નિદાન જ્ઞાની પુરુષ પાસેથી આત્માનો મહિમા સાંભળવા મળે છે. અને જેમ જેમ એ શ્રુત ધર્મ મળે એમ આત્મગૌરવ વધે, આત્માનો મહિમા વધે, આત્મા પ્રત્યેની ભક્તિ વધે, અને જેનો મહિમા વધે એને જગતના પદાર્થોની તુચ્છતા વધતી જાય. એવી મહિમા વધે આત્માનો કે જગત આખું તુચ્છ લાગે, શૂન્યવત લાગે, અસાર લાગે, તૃણવત લાગે. તમામ પૌદ્ગલિક પદાર્થો તૃણવત છે. અને આ ચૈતન્યનો મહિમા એવો અંદર સ્થાપિત થાય છે કે ચૈતન્ય પાસે આખો જગત વામણું લાગે, ફિક્કું લાગે, નિરસ લાગે, એમાં ક્યાંય પછી ઉપયોગ દેવા જેવું એને લાગે નહીં. આવી અદ્ભુત અવસ્થા જ્ઞાનીને સમજાવવી છે કે સંકિતીને એકવાર સંકિત થાય, એકવાર પોતાના સ્વરૂપની જો પ્રતીતિ આવે, એકવાર આત્માના આનંદનો જો અનુભવ થાય, તો જીવની સ્થિતિ કેવી થાય? તો કે ચિત્તની સ્થિતિ એવી લીન થાય કે ભલે નહીં સંસારમાં હોય, છતાં સંસારના એક પણ કાર્યની અંદર એનું ચિત્ત લાગતું નથી, ચોંટતું નથી, જોડાતું નથી. એ જુદો ને જુદો જ છે. એટલે જ્ઞાનીઓ કે છે આ જળ કમળવત છે. એટલે કોઈ વાર ભરત ચક્રવર્તીના ઉદાહરણો આપે છે, કોઈ વાર ગ્રસ્તમાં રહેલા તીર્થંકરોના ઉદાહરણો આપે છે, કોઈ વાર આપણને જનક મહારાજાના ઉદાહરણો મળે છે, કોઈ વાર આવા અનેક શ્રાવક શ્રાવિકાઓ જે સર્વવિરતિધારી ન હોવા છતાં પણ પ્રભુના બોધ ધર્મની અંદર લીન છે. શું તફાવત કરવો ચંદ્રામાં ને સુલસામાં? શું તફાવત કરો પુણ્યા શ્રાવકની અંદર અને ભગવાનનો કોઈ મેઘકુમારે દીક્ષા લીધી છે એમાં? સાધુ શિષ્ય હોય કે એનો શ્રાવક શિષ્ય હોય, તફાવત શું કરશો ભગવાન મહાવીરના આ શ્રાવકોમાં, આ શ્રાવિકાઓમાં, આ સાધુમાં અને સાધ્વીમાં? જે આત્મધર્મની અંદર રત છે એમાં શું તફાવત કરવાનો? કશો જ તફાવત નથી. એટલે ભગવાનને કેવું પડે કે જાઓ પુણ્યા શ્રાવક પાસે, એનું મહાન કેવું છે, મહત્તા કેવી છે, જાઓ આનંદ શ્રાવક પાસે. શું તફાવત કરશો ગૌતમ અને આનંદની અંદર? આ બધા ડિગ્રીના તફાવત તો બહારના જુદા પ્રકાર છે, સ્વરૂપની દ્રષ્ટિએ તો બધા પોતાના સ્વરૂપની અંદર વર્તનારા પુરુષો છે. ચિત્તની અંદર હવે કોઈ બીજો વ્યાપાર રહ્યો નથી. જ્ઞાની કહે છે કે આવા જીવો એકવાર પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, નિજ સ્વરૂપનું ઓળખાણ થાય, આ જીવને પોતે પોતાને ભૂલી ગયો છે, આત્માનું ઓળખાણ નથી, એની જ આ બધી ઝંઝટ છે. આત્માનું ઓળખાણ થયું નથી ત્યાં સુધી જગતના પદાર્થોમાં આ ભમી રહ્યો છે, બાકી એને કંઈ ભમવા પણ લાગશે નહીં. જો મહિમાવંત પદાર્થ એના લક્ષમાં આવે અને એની અનુભૂતિ થાય, સમસ્ત સંસારના વિશે સાહેબ તમે વળી આ પરમાર્થ કરતા કરતા આ સ્ત્રી પુરુષના પ્રેમની વાત ક્યાં લાવ્યા? થાય ને યશોવીજીજી જેવા ઉપાધ્યાય મહારાજ, એને વળી આ સમજાવવું છે સંકિતી જીવની અવસ્થા, તો એમાં વળી આ ક્યાં લાવ્યા? આ વેલેન્ટાઇન ડે અહીંયા ક્યાં આવ્યો? જ્ઞાની કહે છે કે સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. સંસારમાં પણ સ્નેહના સંબંધો છે, એની અંદર પ્રધાન સંબંધ મૂક્યો છે સ્ત્રી અને પુરુષ વચ્ચે. એમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો પ્રેમ કે જ્યાં કેવળ એનું એક શબ્દમાં જ્ઞાનીએ ઓળખાણ આપ્યું હોય તો સમર્પણ, એને વિશેષ ગણવામાં આવ્યો છે. સંસારના બધા સંબંધોમાં આ સંબંધને વિશેષ ગણવામાં આવે, એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રી પતિનો પતિ પ્રત્યેનો પ્રેમ તો પ્રધાનની વિશે પણ પ્રધાન ગણવામાં આવ્યો છે, એવો પ્રધાન ગણવામાં આવ્યો છે. એટલે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા માટે આ દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે કે ભાઈ એક તો સંસારમાં સ્નેહ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયો? તો કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો. એમાં શ્રેષ્ઠ કયો? તો સ્ત્રીનો પ્રેમ, પુરુષનો પત્ની પ્રત્યે સ્ત્રી પ્રત્યેનો નહીં, પણ સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો. સમજી લઈએ એને ક્રમ આખો, સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો, અને એમાં પણ પતિવ્રતા સ્ત્રી હોય. જો સીતા મને રમતું રામે, પૂજ્ય બ્રહ્મચારીજીએ પતિ પરમ કૃપાળુ મારા રે એ જે વાત મૂકી છે કે પ્રભુને તમે એને એક પતિના રૂપમાં મૂક્યા, થાય મૂકે જ્ઞાનીઓ બ્રહ્મચારીજી મૂકો, આનંદગંજી મૂકો, ઋષભજિનેશ્વર પ્રીતમ મારુ રે,
और ने चाहू रे कन रिजो साहेब संगन परिहरे रे भांगे सादी अनंत ऋषभ जिनेश्वर प्रीतम मारो रे।
केवी अद्भुत स्त्री पुरुष प्रत्येना प्रेमनी गाथा आवा योगी महायोगी अवधूत आनंद गंजीए ऋषभदेव भगवान ने निमित्त बनावीने एने आ संसार नी अंदर आ रचना करी छे। केटली उदात केटली गहन केटली गंभीर प्रीत सगाई रे जगमा सहु करे केवी बात मुकी छे। पण आ तो निरुपाधिक छे जगतनी सगाई तो सोपाधिक छे जेवू सकपण थयू के उपाधि भेगी चालू थई गई वड़गी पछी केवो पैडू पान निभावो काका आ तारा बधा संबंधो मां ठेकाणा नथी એટલે સંબંધ ઉપાધિમાં આવ્યો નિરૂપાધિક ધનસ ઓલા માં તો તું બધું તારું ગુમાવી દઈશ આવી પ્રભુ સાથે પ્રીતિ કરો। જ્ઞાનીઓએ પ્રભુ સાથે પ્રીતિ કરવામાં પ્રભુને અનેક સ્વરૂપ આપ્યા છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ તમેવ બંધુ સખા તમેવ પ્રભુને તો જ્ઞાનીઓએ જે ભાવે અર્પિત થવા એ ભાવે એને ભજના કરી તું બાપ કે તો બાપ માં કે તો માં ભાઈ કે તો ભાઈ ભગીની કે તો ભગીની અને પત્ની કે તો પત્ની ને પતિ કે તો પતિ અદ્ભુત એ કહ્યા છે કે એથી કરીને પતિવ્રતા સ્ત્રી તો કે છે પ્રધાનમાં પણ પ્રધાન ચડિયાતું છે એની તોલે તો કોઈ સંસારની અંદર કંઈ આવે નહીં એટલે જ સીતા દમયંતી સાવિત્રી એનો આદેશ છે એવું જબરજસ્ત એનું પાવિત્ર્ય છે મહાસતી અનસુયા કે એના તરફ વિકારની દ્રષ્ટિ કરનારા ભસ્મીભૂત થઈ જાય। ઘણાએ પોતાની માયા લગાવી છે ઘણાએ પોતાના અનેક પ્રકારના કિમિયા લગાવ્યા છે પણ આ બધી મહાસતીઓનો આ દેશની મહાસતીઓનો ઇતિહાસ કહે છે કે બધાના હાથ હેઠા પડ્યા છે કોઈ વિદ્યા કામ આવી નથી એમને ચલિત કરાવી શકે એવો કોઈ જગતની અંદર પુરુષ પેદા થયો નથી। આ 16 સતીઓનો આપણે ત્યાં છંદ ગવાય છે અધ્યાત્મની અંદર 16 સતીઓ પણ આવી તો સતીઓની અદ્ભુત પરંપરા એ ભારતીય સંસ્કૃતિની ભારતના જીવનની વ્યવસ્થાની એક અત્યંત વ્યવસ્થા છે જેમાં આ દાંપત્ય જીવન એને પવિત્રતાની ટોચ ઉપર મૂક્યું છે એટલે એની સાક્ષી અગ્નિની મૂકી છે। બાકીનામાં ગમે તે સાક્ષી હાલ્યો બીજામાં ગમે તેની સાક્ષી ચાલે પણ આ પ્રેમ જે છે એની અંદર અર્પણતાની સાક્ષીમાં અગ્નિની મૂકી છે। અગ્નિથી વધારે કોઈ પવિત્ર નથી કારણ કે બધી જ મલિનતાઓ અગ્નિમાં સ્વાહા। અગ્નિ પોતે તો શુદ્ધ અને પવિત્ર છે પણ અગ્નિમાં પ્રવેશનાર વસ્તુઓ પણ શુદ્ધ અને પવિત્ર થાય। જગતના બધા જ પદાર્થોની શુદ્ધતા કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ એ અગ્નિ છે। સોના સાથે ગમે તેટલી મલિનતા ભેગી થઈ ગઈ હોય એક રૂપ થઈ ગયો હોય એક રસ થઈ ગયો હોય આર પાર ઉતરી ગયો હોય એમ કે એના સોનાના અણુએ અણુમાં ઘૂસી ગઈ છે હવે એને કાઢવી છે નાખો અગ્નિમાં અને સોનું બળશે નહીં એક રતી ઓછું સોનું નહીં થાય પણ ઓલો મેલ નીકળી જવાનો બધો ગયો જવાનો આવી અગ્નિની છે। અને જ્યારે આવા સતીત્વની પરીક્ષાઓ થઈ છે એ પરીક્ષા કરનાર જગતમાં બીજું કોઈ માધ્યમ નથી અગ્નિ સિવાય અગ્નિની પરીક્ષા
એમાં પસાર થાવ. પ્રહલાદ પસાર થયા, સતી સીતા પસાર થયા. આવું અગ્નિનું પ્રાગટ્ય પવિત્રતાપૂર્ણ શુદ્ધતાપૂર્ણ છે. તો જ્ઞાની કે છે કે સંસારમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉદાહરણ કે છે, અમારે સમકીતીનો પ્રેમ બતાવવો છે, પણ આ પ્રેમ બતાવવા માટે અમારી પાસે બીજું કોઈ દ્રષ્ટાંત મળતું નથી. એને આપણને સમજાવવું છે. શું આ પતિ પત્ની નથી સમજાવવા, એ આ નથી સમજાવવા, પણ શું સમજાવવું છે? આ પોતાના આત્મા પ્રત્યેનો પ્રેમ. એને એ આત્મા પ્રત્યેનો પ્રેમ, સદગુરુના વચન પ્રત્યેનો પ્રેમ, સત્પુરુષના વચન પ્રત્યેનો પ્રેમ કેવો છે, એ શ્રુત ધર્મની અંદર એ કેવો લીન હોય. જ્ઞાનીના શ્રુત ધર્મના વચનમાં એ કેવો લીન હોય, આ લીનતા સમજાવવી છે. કે જે લીનતા એને સંસારમાંથી નવા કર્મો કરવા નથી દેતી, એ પ્રસંગ સાથે સંકળાયેલો છે, સંસારના પ્રસંગ સાથે સંકળાયેલો છે, પ્રકાર સાથે સંકળાયેલો છે, પણ ચિત્તથી જોડાતો નથી. અને ચિત્તથી જોડાતો નથી એટલે કોઈ કર્મબંધનું કારણ થતું નથી. નિર્લેપ ને નિર્લેપ, આ જળકમળવત અવસ્થા કેવી રીતે આવે? જ્ઞાનીને એ સમજાવવું છે કે સિદ્ધાંતનું બળવાનપણું બતાવવું છે. અમારે બતાવવું છે સિદ્ધાંતનું બળવાનપણું. એટલા માટે આ દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે. બાકી અમારે આ દ્રષ્ટાંત સાથે બીજો કોઈ મહત્વ નથી. દ્રષ્ટાંત કામ્ય પ્રેમનું છે, સંસાર પ્રેમનું છે. એ દ્રષ્ટાંત સાથે અમને એ પ્રેમની ભક્તિ માટે અમે ભેગા થયા નથી. અમારે તો આ શ્રુત ધર્મ ઉપરનો પ્રેમ. અશ્રુતનું એનું રટણ કેવું હશે? કૃપાળુ દેવે તો લખ્યું છે કે 12મા ગુણસ્થાનકના અંત સુધી અને 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી શ્રુતનું અવલંબન જ્ઞાનીને હોય છે, સાધક આત્માને હોય છે. આટલો બધો શ્રુતનો મહિમા આ મોક્ષ માર્ગના સાધક માટે જ્ઞાનીઓએ કહ્યો છે. એટલે કે છે સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પણ પ્રધાન ગણ્યો છે કે બીજા બધા જ ઘર સંબંધી કામ કરતા છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે. એટલા માટે જગતની પ્રચંડ તાકાત, રાજગાદીની કે સુર અસુરની શક્તિની એવો રાવણ પણ સીતાના પાવિત્રની છાયામાં પણ પ્રવેશ કરી શકતો નથી. તો કે છે કે આ પતિવ્રતાવી મહિલાનું ચિત્ત એ કે છે પતિને વિશે લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે. મન જેટલી પ્રકારનો વેપાર કરી શકે બધા બતાવી દીધા. લીનપણાનો, પ્રેમપણાનો, સ્મરણપણાનો, ધ્યાનપણાનો અને ઈચ્છાપણાનો, આ બધામાં એનું ચિત્ત બધી જ પ્રકારના વ્યવહાર જે કરી શકે બધો વ્યવહાર એનો પતિ ઉપર જઈને કેન્દ્રિત થઈ જાય. એમ આ સંસારની અંદરનો સાધક જીવ સંકેત પ્રાપ્ત, એનો પોતાનો બધો જ મનોવ્યાપાર એ લીન થઈ જાય છે શ્રુત ધર્મ ઉપર. આવો શ્રુત ધર્મનો મહિમા કીધો છે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યય છે, અને અત્ર તો તે અસંસાર પ્રત્યય કરવાને અર્થે કેવું છે. માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. આ સ્નેહની વાત કરી, એને બિરદાવ્યા, એને ફૂલડા ચડાવ્યા, એના ગુણગાન ગાયા, પણ જ્ઞાની કે જોજો આ દ્રષ્ટાંત તો અમે તમને દ્રષ્ટાંત આપવા પૂરતું આપ્યું છે, બાકી આ છે તો સંસાર પ્રત્યે, આ તો મેવ ભરતા ન તે વિપ્રયોગ, ભવો ભવ, હવે તો બસ આપણે સાથે રે, એટલે કે રેવા દેજે, એક ભવમાં આવી રહ્યા છીએ, હાથ ભવરા બાંધવાની ક્યાં માટે. સંસાર પ્રત્યય છે, ગમે તેમ હોય તોય સંસારે સ્નેહ એ સંસારનું જ કારણ છે, એના પરિણામમાં મુક્તિ આવે નહીં. મુક્તિ તો ત્યારે જ આવે કે જ્યારે રામથી પણ મોઢું ફેરવીને ધરતીમાં સમાઈ જાય, ત્યારે ન કે હું તમારી યારે શરીરમાં સમાધી લઈશ, વાત પૂરી થઈ ગઈ, ભગવતી માએ બ્રહ્મને જોઈ લીધા કે આ સંસાર પ્રત્યે સ્નેહ તો સંસાર પ્રત્યે જ છે અને એનું પરિણામ સંસાર પ્રત્યે જ આવે, બીજું કઈ આવે નહીં. એ દ્રષ્ટિ તો નવમા ભવે રાજુલને આવી. ખૂબ કીધું, આઠ આઠ ભવના તમે છોડીને જાઓ છો આ સૌથી. એટલે કીધું હવે આવું તો આવું કે જ્યાંથી પછી પાછું અવાશે. પરમાર્થ પ્રત્યે પ્રેમની અંદર લઈ જવાના છે. એ સંસાર પ્રત્યે છે ને અત્યારે, અને અત્ર તો અસંસાર પ્રત્યે કરવાને અર્થે કેવું છે. અત્યારે જે કેવું છે કે લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે ઈચ્છાપણે, આ ક્યાં કરવાનું છે, સંસારમાં કે અસંસારમાં? મનનો આવો પ્રેમ ક્યાં કરવો છે, કયા પદાર્થમાં કરવો છે, કઈ વસ્તુ પ્રત્યે કરવો છે કે સંસાર પ્રત્યે, કે જેનું પરિણામ સંસાર જ આવે? આ દાંપત્ય પ્રેમ તો સંસારના એક સ્વરૂપમાંથી ઉભો થયો ને, સંસારની એક અવસ્થા છે દાંપત્ય, એ સંસારની એક અવસ્થા છે, એ અવસ્થામાંથી ઉત્પન્ન થયેલો પ્રેમ છે. એટલે એમાં શ્રેષ્ઠ એનું એનું અવસ્થા શ્રેષ્ઠ બની, પરંતુ આખરે તો સંસાર પ્રત્યે છે. જ્ઞાની કે છે અસંસાર પ્રત્યે કરવાને અર્થે અમારે કહેવું છે કે તે સ્નેહ, આવો જે સ્નેહ છે તે લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. એ મેળો કદી સંભવે નહીં. રંજન ધાતુ મિલાપ, જ્યારે આ પ્રકારનું પોતે પોતાના ભાવથી સ્વભાવથી એવી જ્યારે પરમાત્મા સાથેનું સ્વરૂપની એકતા જ્યારે કરશે, બાકી કોઈ એકતા એને કલ્યાણકારી નથી, એ ક્યારેય થઈ શકે જ નથી. કહીએ ને સંભવે ને, એ થાય જ નહીં. આનંદગંજી મહારાજે એ પદની અંદર એટલી બધી અર્થગંભીર વાત કરી છે, શક્યતા નથી. એટલે કે છે અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. અમારે તો કેવું છે આજ કે ચિત્તની સ્થિતિ એની અંદર ઊભું કરજો, પ્રેમપણું લીનપણું સ્મરણપણું ધ્યાનપણું ઈચ્છાપણું, પણ સંસાર પ્રત્યે વિષયમાં નહીં, અસંસાર પ્રત્યે. કૃપાળુદેવી એક પત્રમાં કહ્યું, આગળ આવ્યો હતો કે આ વાહલપ છે આપણી જે, એ સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ પરિભ્રમણનો અંત આવે એમ નથી. આપણી વાલપ ઘણી છે, ઘણા પ્રત્યે વાલ છે, આપણે ઢોળાઈ જઈએ છીએ, પણ જ્યાં ઢોળાય છે ત્યાં પાછો સંસાર જ છે. જ્ઞાની કે છે આ સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત થવી જોઈએ. તે સ્નેહ તો પતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશ આદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે, અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. તે સ્નેહ, આવો સ્નેહ સંસારીઓએ કરવાનો છે, અને સ્નેહ મનથી થાય છે, એ લીનપણે થાય છે, એ ઈચ્છાપણે થાય છે, એ ધ્યાનપણે થાય છે, એ સ્મરણપણે થાય છે, પણ કરવાનો છે એ પદાર્થ છે. એ કહે છે કે પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ, હવે મુમુક્ષુએ પોતાની જાતને ક્યાં મૂકવાની? પતિવ્રતા સ્ત્રીના રૂપમાં. સંસારગતનું દ્રષ્ટાંત આપીને આ દ્રષ્ટાંતની અંદર પરમાર્થનું અર્થઘટન કરે છે કે હવે મુમુક્ષુ છે એ કેવો છે? પતિવ્રતા સ્ત્રી જેવો છે. એણે અને શ્રુત ધર્મ એનો પતિ છે. અનંત જ્ઞાનીઓએ આપેલો જે બોધ છે, સ્વરૂપનો બોધ છે, એ બોધ, એ શ્રુત, એ ઉપદેશ, એ શ્રવણ જે થયું છે એની મીમાંસા કરે. છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં એને તત્વો મીમાંસા નામનો ગુણ પ્રગટે છે, અને ધારણા નામની એક શક્તિ પ્રાપ્ત થાય છે. યોગનું અંગ ધારણા, યમ નિયમ આસન પ્રાણાયામ, પ્રત્યાખ્યાન, ધારણા, ધ્યાન અને સમાધિ. ધ્યાન પૂર્વે ધારણા, જીવની ધારણા બદલાવી જોઈએ. આજ સુધી અતાત્વિક ધારણા હતી, એની ધારણા ઘણી પણ તાત્વિક નહોતી, અતાત્વિક હતી. અતાત્વિકની અંદર એને તત્વપૂર્વક જ્ઞાનપૂર્વક સમજ નહોતી, અજ્ઞાનપૂર્વક હતી. અને અજ્ઞાનમાં અભિપ્રાયનું જોર હતું, માન્યતાનું જોર હતું, મતનું જોર હતું, આગ્રહનું જોર હતું, ક્યાંક દુરાગ્રહનું જોર હતું. આ બધી જ જે કંઈ ધારણા છે એ ધારણા એની દૂષિત હતી. દૂષિત ધારણાને કારણે એક બાબતની અંદર હલે ને એવી ખોટી દ્રઢ માન્યતાઓ એટલા વર્ષોથી અનેક જન્મો જન્મના અજ્ઞાનના સંસ્કારોથી આ જીવમાં ભરાયેલી છે કે કેટલીક વાત તો એની પહેલી દ્રષ્ટિએ બેસે જ નહીં, આવું તો હોય જ નહીં. અને કેટલાક લોકો તો આવું સાંભળતા જ ધર્મથી વિમુખ થઈ જાય કે આ હાલે જ નહીં, આમાં સુખી બુખી ન થવાય, આ તો ભીખ માગવાના ધંધા કરાવશે. આપણે આવું કંઈ કરવું, ધારણા જ ખોટી છે. એની આનંદની, સમાધિની, સુખની, શાંતિની ક્યાં? આ સુખની ધારણા કેવી ખોટી છે? પદાર્થના ભોગથી સુખ છે આ એક ધારણા. પદાર્થના ભોગથી સુખ છે આ એક ધારણા. જ્ઞાની કે છે કે આ ધારણા છે, આ સુખ અને દુઃખ તારી કલ્પના છે કે પદાર્થની પ્રાપ્તિથી સુખ અને અપ્રાપ્તિથી દુઃખ. ઈષ્ટનો સંયોગ તે સુખ અને અનિષ્ટનો વિયોગ તે દુઃખ. અને અનિષ્ટનો સંયોગ તે દુઃખ અને ઈષ્ટનો વિયોગ તે દુઃખ. ઈષ્ટનો વિયોગ દુઃખ. હવે શું કરવું? આ ધારણા સુખ દુઃખ કલ્પના છે. એ કલ્પનાનો આધાર એની બનેલી પરંપરાગત ધારણા છે. ધારણા જ ખોટી છે, કારણ એ ધારણાને તત્વનો આધાર નથી, દર્શનનો આધાર નથી, સત્યનો આધાર નથી. અસત્યના આધાર ઉપર એની ધારણા છે, માન્યતાના આધાર ઉપર છે, મતના આધાર ઉપર છે, આગ્રહના આધાર ઉપર છે, બુદ્ધિના વિપર્યાસ ઉપર છે, બુદ્ધિના વ્યભિચાર ઉપર છે, ક્યાંક તર્ક ને વાદ વિવાદના આધાર ઉપર છે. પરંતુ તત્વ વસ્તુના સ્વરૂપ ઉપર એની ધારણા નથી. વસ્તુનું સ્વરૂપ કે પદાર્થ સુખ આપી શકે નહીં, આ વસ્તુનું સ્વરૂપ. પણ સાહેબ મને વસ્તુ ખૂબ ગમે છે, ભાવે છે, અને તોય તમે કયો સુખ ન આપી શકે? તો કે ન આપી શકે. શું ભાવે તને? તો કે સાહેબ મને લાડુ ભાવે. કા? એક, બીજો, ત્રીજો, ચોથો, આડો હાથ રેવા દેજો. પણ શું કામ? ધારણા તારી છે કે પદાર્થથી સુખ છે. હું તને જે સુખમાં તું માને છે સુખ છે એ આપું છું, અને હવે તું જ ના પાડે છે કે ના હવે મને સુખ નહીં થાય પણ શું થશે? દુઃખ થશે. તો પદાર્થથી સુખ થશે, એ પદાર્થ વધારે લેવાથી દુઃખ થશે, તો પદાર્થથી સુખ થાય કે દુઃખ થાય એ તો તું મને સમજાવ પેલા. પદાર્થથી સુખ મેળવવાની જગતના જીવોની ધારણા એ ભ્રાંતિ છે, કલ્પના છે. સાચું સુખ શેમાં છે એ જગતના જીવોએ તત્વ દ્રષ્ટિથી ક્યારેય વિચાર કર્યો નથી. તત્વ દ્રષ્ટિથી જો વિચાર કરવામાં આવે, આ તો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત પણ કહે છે કે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી, વસ્તુ તમે ગ્રહણ કરતા જાઓ એમ ધીરે ધીરે વસ્તુ પ્રત્યેનો અભાવ ઉત્પન્ન થતો જાય. અરે ભાઈ, જેનાથી અભાવ ઉત્પન્ન થાય, ખેદ ઉત્પન્ન થાય, દુઃખ ઉત્પન્ન થાય, તો એ વસ્તુમાંથી સુખ કેવી રીતે ગણવું? તો આ માન્યતા સિવાય કંઈ બીજું ખરું? આ મત સિવાય બીજું કંઈ ખરું? તો ધારણા છે પણ ખોટી છે. હવે એને આ શ્રુત ધર્મ મળ્યો, એમાંથી સાચી ધારણા થઈ, મને મારા આત્મ સ્વરૂપમાંથી સુખની પ્રાપ્તિ થાય. અને એવો એક કિંચિત અનુભવ ક્ષણવાર થયો કે હું 10 મિનિટ સુધી કોઈ પણ પદાર્થના સંગ્રહ વિના, સ્પર્શ વિના, સંગ વિના, અને હું મારા સ્વરૂપમાં જ હતો, અને સ્વરૂપની અંદર મને પરમ શાંતિની, પરમ સમાધિનો અનુભવ થયો, આનંદની અનુભૂતિ થઈ. પહેલા શાંતિ થઈ, પછી સમાધિ આવી, અને પછી આનંદની નિષ્પત્તિ થઈ. અને 10 મિનિટ સુધી એને એમ થાય કે વધારે આ સમય રહીએ તો સારું, ઓલામાં તો વધારે ન રહીએ તો સારું એમ નક્કી થતું હતું કે રહેશે તો દુઃખી થઈ જઈશું. અહીંયા એમ થઈ જાય છે કે ઓહો આને આ સ્થિતિ, વધુ સમય રહે તો સારું, આમાં જ જો હું સ્થિર બનું અને એને એ સ્થિતિ પ્રાપ્ત સ્થિતિમાં દીર્ઘકાળ સુધીની સ્થિરતા એ ધ્યાન છે. અને એ ધ્યાનની ઉપલબ્ધિ સ્વભાવ બની જાય એ સમાધિ છે. પણ ધારણા ખોટી, ખાટલે મોટી ખોડ એટલે ધ્યાન ખોટું, અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ હોય જ નહીં. ખોટી ક્યાં કેવી, એને સમાધિ કોઈ બી થાય જ નહીં. બહુ સરસ વાત. શ્રુત ધર્મ આધાર છે, ધારણાનો આધાર. 8 દ્રષ્ટિની અંદર 6ઠી દ્રષ્ટિ કાંતા દ્રષ્ટિ, 5મું ગુણસ્થાનક, 6ઠું ગુણસ્થાનક, 7મું ગુણસ્થાનક, ક્ષપક શ્રેણીમાં જવું છે એને. હવે કાંતા દ્રષ્ટિ આવે તો ક્ષપક શ્રેણીમાં પ્રવેશ કરે, અને ક્ષપક શ્રેણીના પ્રવેશ પછી અંતર્મુહૂર્તની અંદર એ જીવ જો ક્ષપક શ્રેણી જ માંડી હોય તો અવશ્યમેવ એ પોતાના નિર્વિકલ્પપણાને પામશે, કેવળ જ્ઞાનને પામશે. 8માંથી 12માંની સ્થિતિ આ છે, પણ જો ઉપશમ હશે તો સંભવ છે રોકાઈ જવાનું, પડવાનું. પણ જો ક્ષપક હશે તો પતન સંભવિત નથી. અને કાળ તો અધિકમાં અધિક અંતર્મુહૂર્ત 48 મિનિટ, બાકી તો શ્રેણીએ ચડ્યો કે પહોંચ્યો. ગજ સુકુમાર, આવા બધા મુનિઓ શ્રેણીએ ચડી ગયા, પ્રસન્નચંદ્ર, રાજર્ષિ, પછી કાળ સાથે સંબંધ નથી. હજી તો વાતચીત થાય છે ભગવાન મહાવીર સાથે મહારાજા શ્રેણીકની, ત્યાં તો નરકના દડિયા તૂટતા જાય, સદગતિના બંધાતા જાય, અને કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ થાય ને દેવ દુમદુભી થાય. ક્ષપક શ્રેણીએ માંડ્યું, મુનિવર ચડ્યા, બસ ગુણ શ્રેણીએ આરોહણ કરો. એ 8મું ગુણસ્થાનક જૈન દર્શનની અંદર તો આખો ક્રમ કીધો છે આત્મવિકાસનો અને આત્માની પૂર્ણતાનો, અદભુત કીધો છે. એમાં પણ કહ્યું છે કે જો આગળના ક્રમમાં ક્યાંય ભૂલ કરીને આગળ જઈશ, માં અહીંયા આ 6ઠી દ્રષ્ટિમાં એટલું સરસ કહે છે કે શ્રુત ધર્મમાં પેલા લીન થઈ જાય. કૃપાળુદેવ લખે છે કે આજ્ઞાનો આરાધક પડતો નથી, અજાણ જ હોય એ પડે, પણ શ્રુત ધર્મની અંદર જેનું ચિત્ત લીન છે એ તો આજ્ઞાનો જાણપણું છે એનું. આ જાણપણું કેવું છે કે ચિત્તમાં એ સિવાય બીજું કંઈ નથી. અદભુત દ્રષ્ટિ કીધી છે કાંતા દ્રષ્ટિ. એ કહે છે કે એ જે છે એવા મુમુક્ષુએ, એને શું થવાનું છે હવે, પતિવ્રત. આ મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશ આદિ ધર્મ, જ્ઞાની પાસેથી જે ઉપદેશ રૂપી અને ધર્મ છે તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પુરુષ પ્રત્યે પોતાના મનનું જેમ લીનપણું, સ્નેહપણું, ધ્યાનપણું, સ્મરણપણું, ઈચ્છાપણું કરે છે, એ જ પ્રકારે મુમુક્ષુએ પતિવ્રતા સ્ત્રીની માફક એને પ્રાપ્ત થયેલો જે સદબોધ, સદબોધ છે જે શ્રવણ છે, જે ઉપદેશ ધર્મ છે, એમાં એને પોતાના ચિત્તને લીન કરવાનું છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદ ગંધી કહે છે કે જો આ સધાઈ જાય, મન નિર્વિકલ્પ બને છે એટલે આખો આત્મા નિર્વિકલ્પ બને છે. અહીંયા કહે છે કે અને તે પ્રક્રિય અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, આવી રીતે શ્રુત ધર્મમાં લીનતા જે જીવ વર્તે છે, ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. આ જીવ 6ઠી દ્રષ્ટિમાં આવ્યો એમ અમે જાણીએ છીએ. કે જ્યારે એ જીવનું ચિત્ત, બહુ સરસ એની વિવરણ આપ્યું છે કેશવ વિજયજી મહારાજે, એમાં લખ્યું છે કે કાંતા દ્રષ્ટિમાં રહેલો જીવ દેશવીરતી ધારી છે કે સર્વવીરતી ધારી છે, એવા વિકલ્પ ન કરવા. કાંતા દ્રષ્ટિ નામની જે દ્રષ્ટિ છે એની અંદર આવેલો જીવ દેશવીરતી 5મા ગુણસ્થાનક વાળો છે, 6ઠા વાળો છે કે 7મા વાળો છે, ત્યાં એ ભેદને અવકાશ નથી, તરતમ્યતાનો વિષય છે. એટલે મેં કહ્યું તેમ કે સુલસા અને ચંદ્રમાં શું ભેદ કરવા, ભેદ કરવા. પછી તો એ વીરતીધારી છે અને એની અંદર એક દ્રષ્ટિ, જે તત્વની મીમાંસા છે, દ્રષ્ટિ છે, એનો પ્રેમ છે શ્રુત ધર્મ ઉપરનો. એને સંસાર ઉદયગત ભોગવવો પડે છે. સંસારમાં ઈચ્છા નથી, ચિત્ત નથી સંસારમાં એનું. એ કદાચ સર્વવીરતીને પામ્યો નથી તો એનું દેશવીરતી પણ એની ઈચ્છાનું કારણ નથી, કર્મકૃત અવસ્થા છે, ઉદયાધીન છે. અને જ્ઞાન થાય એટલે કર્મ નાશ પામે એવો સિદ્ધાંત નથી. જ્ઞાન થાય એના કર્મો નાશ પામે એવો સિદ્ધાંત નથી. અને કર્મ ઉદયાવલીમાં આવે એટલે એનો વિપાક થયા વિના રહે નહીં. માટે એને જ્ઞાની થયો છે તો જ્ઞાનીએ તો કર્મ ભોગવવાના, એનું વેદન એવી રીતે કરશે કે નિવૃત્ત થશે. માટે આવા ભેદ નહીં કરવાના. મહાવીરના શાસનમાં તીર્થની રચનામાં પ્રભુએ આ અદ્ભુત સિદ્ધાંત આપ્યો કે શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, આ ચારનો સમન્વય એ મારું તીર્થ છે. આના આધારે જે આત્મધર્મની આરાધના કરશે એની મુક્તિ થશે, સંસારને તરી જશે. તારે તે તીર્થ અને આવા તીર્થની સ્થાપના કરનાર તે તીર્થંકર. એ તીર્થના ચાર અંગ છે. એ ચારે અંગના ચાર પ્રકારના એના આચાર ધર્મ છે, એનો વ્યવહાર ધર્મ છે. આખો શાસન છે મહાવીરનું, એ શાસન છે, એ તીર્થ છે. એટલે તીર્થની અવહેલના ન થઈ શકે. તો અહીંયા કહે છે કે તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. આ દ્રષ્ટિમાં એ સ્થિત છે અને આ દ્રષ્ટિમાંથી જેવો આગળની દ્રષ્ટિમાં આવે છે એ સીધો ક્ષપક શ્રેણીમાં પ્રવેશ કરે છે. ઘણી વાર આપણે કહીએ કે ઉપદેશ શ્રેણીમાં જવું કે ક્ષપક શ્રેણી માંડવી, આ ક્યારે નક્કી કરવું, ક્યારે નક્કી કરવું? તો કે જ્યારથી બોધ પરિણામ પામે છે ત્યારે ચિત્તની અવસ્થાને જોડતા જવાની. જો ચિત્તની અવસ્થા આ કાંતા દ્રષ્ટિમાં કહી છે તે પ્રકારે, ઉદાહરણ આપીને કહ્યું છે મન મહિલાનું રે તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે, આ શ્રુત ધર્મની અંદર મનની દ્રઢતા એવી જ કરશે કે જેનું પરિણામ ક્ષપક શ્રેણી થાય. સંસારનો કોઈ વિકલ્પ એને રહે નહીં. એનો સંસાર ઉદયગત હોય પણ ચિત્તગત ન હોય, ઉદયગત હોય પણ સંસાર ચિત્તગત ન હોય. આવી અદ્ભુત અવસ્થા યોગ શાસ્ત્રમાં, દર્શન શાસ્ત્રમાં મહાત્માઓએ વર્ણવી છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.